නමෝ අරිහන්තාණං නමෝ සේදාණං නමෝ ආයරියාණං නමෝ වජ්ජායාණං නමෝ ලෝයේ සවසාමුණං තීනං වනමේසාන් වීකරා આપણે જે લેડી ગામ બેઠા છે જરા આ સાઈડ આવી જાઓ, ત્યાં ભગવાન ને પીઠ આવે છે. આપણે થોડા થોડા બધા આમ કવ થઈ જઈએ અને ત્યાં જવાનું છે. સમીરભાઈ તમે પણ જરા આમ આવી જાઓ. જો આપણે શું ટોપિક ચાલુ છે, છ ઢાળાની ચોથી ઢાળ ચાલુ, બરાબર. અત્યાર સુધી આપણે ચાર ગતિનું વર્ણન, મિથ્યા દર્શન, જ્ઞાન ચારિત્ર અને સમ્યક દર્શન આ ત્રણ ઢાળમાં ત્રણ ટોપિક જોયા છે. ચોથી ઢાળનો ટોપિક સમ્યક જ્ઞાન છે, સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર. પાછળથી શ્રાવકના ચારિત્ર આવશે ચોથી ઢાળના સેકન્ડ હાફ. હમણાં સમ્યક જ્ઞાનનો ટોપિક ચાલુ છે, એમાં આપણે ચાર ગાથા અત્યાર સુધી જોઈ છે. ચોથી ગાથા ચાલુ છે, ચાર ગાથા છે. એમાં શું આવ્યું સૌથી પહેલા ગાથામાં, કે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન બે યુગપદ હોય છે, એક સાથે થાય છે તો પણ એમાં કાર્ય કારણ કાર્ય સંબંધ છે. એક સાથે થવા છતાં એમાં કારણ કાર્ય સંબંધ કેમ છે? કેમ કે અત્યાર સુધી જે પણ આપણે જ્ઞાન કર્યું હતું અને તત્વ વિચાર કર્યો હતો એમાં સંશય, વિપર્ય અને અનધ્યવસ્થા એવા દોષ લાગતા હતા. એકવાર સમ્યક દર્શન થયું એટલે જ્ઞાનમાં પણ આ આત્મા હું છું, પર પદાર્થ હું નથી, અને એ જે આપણે પહેલા મિક્સ કરતા હતા એ હવે પૃથક થયું, ભેદ થયો, એટલે હવે એ જ્ઞાનને સમ્યક જ્ઞાન કહેવાય છે. સમ્યક દર્શનના કારણે આને સમ્યક જ્ઞાન કહેવાય છે, એટલે એમાં કારણ કાર્ય સંબંધ છે. એક સાથે હોય છે તો પણ એમાં કારણ કાર્ય સંબંધ છે. એના પછી થર્ડ ગાથામાં આપણે શું જોયું, કે જ્ઞાનના બે પ્રકાર છે, સમ્યક જ્ઞાનના બે પ્રકાર છે, પ્રત્યક્ષ જ્ઞાન અને પરોક્ષ જ્ઞાન. પ્રત્યક્ષ જ્ઞાન ને પરોક્ષ, પ્રત્યક્ષ એટલે કે જે આત્માથી ડાયરેક્ટ થાય છે, અને પરોક્ષ એટલે જે પાંચ ઇન્દ્રિય અને મનના નિમિત્તથી થાય, એટલે એના થ્રુ ઇનડાયરેક્ટ જ્ઞાન. તો મતિ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાન એ બે ઇનડાયરેક્ટ જ્ઞાન છે, અને અવધિ જ્ઞાન, મનપર્યાય જ્ઞાન ને કેવળ જ્ઞાન, આ ત્રણ પ્રત્યક્ષ જ્ઞાન છે, બરાબર. આનો આપણે બહુ ડિટેલમાં બે ત્રણ ક્લાસમાં જોયું છે એટલે વધારે રિપીટ નથી કરતો. અવધિ જ્ઞાન ને મનપર્યાય જ્ઞાન ને દેશ પ્રત્યક્ષ કહેવાય છે, કેમ કે પ્રત્યક્ષ તો છે પણ તો પણ ઇન્કમ્પ્લીટ છે, એટલે દેશ પ્રત્યક્ષ છે. અને કેવળ જ્ઞાન પ્રત્યક્ષ છે એની સાથે સંપૂર્ણ છે, એટલે એને સકલ પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય છે. હવે આ પોઈન્ટ આપણે આજે જોવાનો છે અને એનાથી આગળ વધશે. આપણે જોયું હતું કે મતિ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાન, મતિ જ્ઞાન શું છે, કે પાંચ ઇન્દ્રિય અને મનના નિમિત્તથી થતું જ્ઞાન, બરાબર. આપણે આજે અવાજ સાંભળીએ છીએ, આપણે આ કંઈક જોઈએ છે, આ ચોકને મેં પકડ્યો છે તેનું ફીલ છે ને મને, આ બધું જ્ઞાન મતિ જ્ઞાન છે. કેમ છે? કેમ કે ઇન્દ્રિય, આ બધી ઇન્દ્રિય છે ને, આંખ, કાન, નાક, એના થ્રુ આ જ્ઞાન થાય છે. આપણે ફરી સાનિયા, જ્ઞાન કાનને થાય છે કે જીવને થાય છે? જીવને થાય. જ્ઞાન તો જીવને જ થાય છે પણ કાનના માધ્યમથી થાય છે, એટલે એને શુદ્ધ જ્ઞાન કહેવાય છે, મતિ જ્ઞાનને શુદ્ધ જ્ઞાન. પણ જ્યારે આત્માનો અનુભવ થાય છે, કેવી રીતના થાય? કે દરેક જીવે શાસ્ત્રોમાંથી છ દ્રવ્ય આદિ ભણ્યા, સાત તત્વ આદિ ભણ્યા, બરાબર. એનું જેમ જેમ યથાર્થ નિર્ણય કર્યો કે વસ્તુ આમ જ છે એમ કરીને વિચારપૂર્વક નિર્ણય કર્યો, પોતે વિચાર કરતા ગયા અને ના, આ આમ જ લાગે છે એમ કરીને પોતે દ્રઢ નિર્ણય કર્યો, એના પછી આ આત્મા જ હું છું એવી શ્રદ્ધા અંદર બેસે છે. હવે જયારે એવી શ્રદ્ધા બેસે તો ક્યારે બેસે, કે જેવી રીતના સપોઝ આપણે પહેલા એ એક્ઝામ્પલ લીધું છે ને કે આપણને કોઈ મીઠાઈ ખબર ના હોય અને કોઈક આપણને આવીને કહે કે આ પર્ટિક્યુલર મીઠાઈ આવી છે આવી છે આવી છે, બરાબર, એના દરેક એંગલથી એને ડિસ્ક્રાઇબ કરે કે એનો ટેસ્ટ આવો છે, એનો શેપ આવો છે, એનો કલર આવો છે, ટેક્સચર આવું છે, એક્સેટ્રા, બરાબર. તો જ્યાં સુધી આપણે જોઈ નથી અથવા ખાધી નથી ત્યાં સુધી આપણને એકચ્યુઅલ અનુભવ નથી, પણ આ તો એને કીધું એટલે આપણા જ્ઞાનમાં આવી ગયું કે હા આવી કઈ મીઠાઈ છે. એવી જ રીતે આપણે શાસ્ત્ર વાંચીએ છીએ તો આત્માની વસ્તુ જ્ઞાનમાં આવી ગઈ કે હા આત્મા અરૂપી છે, જ્ઞાન વાળો છે, આમ છે તેમ છે, બરાબર. હવે જયારે પ્લેટમાં મીઠાઈ આપણી સામે મૂકે અને આપણે લઈને એને ચાખીએ અને ચાખવાથી જે અનુભવ થાય તે અનુભવ ઓલા ડિસ્ક્રિપ્શન કરતા અલગ છે કે સેમ છે? સેમ જ છે, હા, પણ એ વસ્તુ અલગ છે. ડિસાઇડ ત્યારે થાય છે, પણ જેવું ડિસ્ક્રિપ્શન આપણે વર્બલી સાંભળ્યું હતું એટલે કાનથી સાંભળ્યું હતું અને એક ઇમેજિનેશન બનાવ્યું હતું આપણને, નાઉ ઈટ ગેટ્સ કન્ફર્મ કે ના આવું જ છે, સમજાય છે. પણ જ્યાં સુધી ચાખ્યું નથી ત્યાં સુધી આપણો નિર્ણય કન્ફર્મ નથી થતો, એ ખાલી એક વર્બલ જ્ઞાન છે. એવી જ રીતે અહીંયા આપણે શાસ્ત્ર આદિથી જે ભણીએ છીએ ને, આત્મા આવો છે આવો છે, એ ખાલી એક વર્બલ જ્ઞાન છે. એ ત્યાં સુધી નિર્ણય કન્ફર્મ નથી થતો જ્યાં સુધી આપણે આત્માનો અનુભવ નથી થતો, સમજાય છે. અનુભવ કેવી રીતના થાય? જેવી રીતના ઓલું મીઠાઈ સામે રાખી હતી, બરાબર, તો આપણે એને જોઈએ છે, હા આ તો ઓલાએ કીધું હતું એવું જ છે, એવું જ દેખાય છે, જો એવો જ કલર છે, જો એવો જ શેપ છે, જો બધું એવું જ છે, રાઈટ, એમ કોરિલેટ આપણે કરીએ છીએ. પણ પછી જયારે ખાઈએ છીએ ત્યારે પછી સ્વાદ લેતી વખતે હવે કોરિલેટ કરીએ છીએ, સ્વાદ લેતી વખતે બધા વિચારો બંધ થઈ જાય અને ખાલી એનો ટેસ્ટ લઈએ છે ને, એવું. એવી જ રીતે જયારે આત્માની વાતો ચાલે છે, આત્માની વાતો ચાલે છે ને, આપણે શાસ્ત્રથી ભણીએ છીએ, આપણે ડિસ્કશન કરીએ છીએ, તો એની સાથે સાથે જ્ઞાનમાં કોરિલેટ કરીએ છીએ કે જો મને તો આવું જણાય છે અને આમાં આવું કીધું છે, મને તો આવું જણાય છે જ્ઞાન અને આમાં આવું કીધું છે, એમ કોરિલેટ કરીએ છીએ. એ કોરિલેટ કરતા કરતા એના ઉપર વધારે ને વધારે વિચાર કરતા કરતા એક પોઈન્ટ એવો આવે છે કે વિચાર બી બંધ થઈ જાય અને પછી જ્ઞાનનો અનુભવ થાય, ખાલી એનો ટેસ્ટ અનુભવાય. ટેસ્ટ એટલે ત્યાં ઓલું ટેસ્ટ નથી, ત્યાં ઓલા ટેસ્ટ જેવો ટેસ્ટ નથી, પણ જેવું જ્ઞાનનું ફિલિંગ થાય છે એવું અંદરથી આપણને ફિલિંગ થાય છે. અચ્છા, હવે એ ટેસ્ટ લીધો, એ મીઠાઈનો ટેસ્ટ લીધો, એ ખાતી વખતે ફોર દેટ ફ્રેક્શન ઓફ અ સેકન્ડ આપણને બીજા કંઈના વિચાર આવે છે? સપોઝ બીજા કોઈના વિચાર આવે ને તો ઓલો ટેસ્ટ બગડી જાય, બરાબર ને. બીજા કંઈના વિચાર આવે તો ઓલો ટેસ્ટ ઉપર ફોકસ રહેતું નથી, એના ઉપર ફોકસ રહેતું નથી ને ફોકસ ઓલા પર વયું જાય છે. તો મે બી આફ્ટર અ મિનિટ ઓર સો વી વિલ થિંક બેક કે અરે ઓલાનો ટેસ્ટ કેવો હતો અને વી હેવ ટુ રિકલેક્ટ યોર ટેસ્ટ કેવો હતો, સમજાય છે ને. જરાક ક્યારે આમ જરા એમ આપણને એમ આવે ને કે બરાબર સેટિસ્ફેક્શન ન થયું, બરાબર ટેસ્ટ આવ્યો નહીં. આ એના જેવું છે કે આત્માનો અનુભવ કરતી વખતે જો વિચાર બીજે ક્યાંય જાય ને તો એ અનુભવ થતો નથી, સમજાય છે. તો એ આત્માનો અનુભવ એવી વસ્તુ છે કે માણસનું આખું જ્ઞાન એના પર ફોકસ થાય છે. એ પોસિબલ એવી રીતના છે કે એમનું ફોકસ તો આત્મા પર જ છે. હવે બાય પ્રોડક્ટમાં ઓલું જણાય છે, જેવી રીતના કે સપોઝ આપણે કોઈ વર્ક ઉપર ફોકસ કરતા હોય, રાઈટ, અને આપણી ઓફિસ કોઈ રોડના ફેસિંગ છે તો નીચે ટ્રાફિકનો અવાજ તો ચાલે જ છે, રાઈટ. હવે જ્યારે આપણો ધ્યાન ત્યાં જાય છે ત્યારે એમ થાય છે કે અરે બહુ ટ્રાફિકનો અવાજ છે, પણ બાકી આપણે વર્ક ઉપર આપણું ધ્યાન હોય તો ઓલું સબડ્યુ થઈ જાય છે ને, આપણું ધ્યાન રહેતું નથી. હા, તો અહીંથી હટી જશે, કરેક્ટ. પણ સી દેટ ઇઝ અવર લિમિટેશન, કેમ કે આપણા જીવનું જ્ઞાન કેવું છે, all these four gnans except keval gnan, the other four cannot grasp everything together, it is like kaleidoscope ke ek samaye ek j gnan thaye chhe ane e jevi ritna apde atyar na sambhadiye pan chhe joiye pan chhe feel bhi kariye chhe પણ એ બધું એક સાથે જ્ઞાન થતું નથી, વન બાય વન થાય છે, પણ એટલું ફાસ્ટ થાય છે કે આપણને એમ લાગે છે કે બધું સાથે થાય છે. હવેવર કેવડી ભગવાનનું જ્ઞાન એવું છે કે એમને વન બાય વન નથી થતું, હવે તો એમને ત્રણ લોક ત્રણ કાળનું બધું જ એક સાથે જણાય છે, બધું એક સાથે જણાય છે, એટલે એમનું ઓલું લોકાલોકનું પણ જણાય છે અને પોતાના આત્માને પણ જણાય છે, રાઈટ. પણ એ જણાવવા છતાં એમનું આખું ફોકસ તો આત્મા ઉપર છે, ઓલું બાય પ્રોડક્ટમાં એઝ અ જણાય છે પણ એના પર ધ્યાન નથી. હવે ધ્યાન ને બધા શબ્દ પણ છે ને આપણા જ્ઞાન માટેના છે, કેમ કે કેવડી ભગવાનને એવું ધ્યાન હોતું નથી, કેવડી ભગવાનને તો લોકાલોક આમે જણાય જ છે, તો એમને એક જગ્યા પર ફોકસ રાખવું ને બીજે ફોકસ નથી એવું પણ એમને હોતું નથી, કેમ કે એમનું તો લોકાલોક એક સાથે જણાય છે ને, એમને કોઈ લિમિટે એમને જે રીતે આપણને મુખ્ય ગૌણ કરવું પડે ને કે આના પર ફોકસ કરવું પડે ને ઓલાને જરાક સાઈડ પર કરવું પડે, એવું ડિફરન્સ બી કેવડી કેવળ જ્ઞાનને થતું નથી. કેવળ જ્ઞાનને બધું એક સાથે જણાય છે અને ઇવન ધેન એમના જ્ઞાનની તાકાત એટલી છે કે આખું ફોકસ આત્મા પર છે. ચાલો ફરીથી આપણે વાત તો શેની કરતા હતા કે જીવને આપણા બધાને પોતાના આત્માનો અનુભવ થાય છે ત્યારે વિકલ્પ બીજે ક્યાંય જતા નથી. જેવી રીતના ઓફિસમાં જે કામ કરતો હોય જ્યારે કામ ઉપર ધ્યાન છે ત્યારે હવે ટ્રાફિકનો અવાજ સંભળાતો નથી, એવી રીતે આત્માનો અનુભવ કરતી વખતે બીજે ક્યાંય વિચાર જતા નથી. તો આત્માનો અનુભવ જે થાય છે એ આંખથી થાય છે, કાનથી થાય છે, નાકથી થાય છે, કઈ ઇન્દ્રિયથી થાય છે? દેટ ઇઝ માય ક્વેશ્ચન. ઇન્દ્રિયથી નથી થતું, બરાબર. પાંચે ઇન્દ્રિયથી થતું નથી, કેમ કે પાંચ ઇન્દ્રિય તો ખાલી પૂતગલને જાણવામાં કામ આવે છે. આપણું ટેસ્ટ છે, ટચ છે, આંખ, કાન, નાક, એ બધું ખાલી પૂતગલને જાણવામાં કામમાં આવે છે. અચ્છા મનથી તો જણાય છે ને, મનથી તો આપણા, અચ્છા મનનું કામ શું છે પહેલા કોણ મને કહે? મનનું કામ શું છે? નિર્ણય કરો. ઓકે, પણ એક એક્ઝામ્પલ આપો ને, આપણે જે ડેઈલી કામ કરીએ છીએ એમાં કયું કામ મન કરે છે, કયું આંખ કરે છે, કયું નાક કરે છે? હવે સપોઝ અહીંયા કઈક સ્મેલ આવી, બરાબર, પરફ્યુમની, સડનલી અહીંયા કઈક પરફ્યુમની સ્મેલ આવી, તો સૌથી પહેલા શું થશે? સૌથી પહેલા નાક, એટલે આપણે ઓર્ડરથી જોઈએ તો સૌથી પહેલા અચક્ષુ દર્શન થશે, ખ્યાલ છે બધાને? દર્શન પહેલા આંખથી જો જાણીએ તો એને કહેવાય ચક્ષુ દર્શન, નાકથી જાણીએ તો કહેવાય અચક્ષુ દર્શન, રાઈટ. અચક્ષુ દર્શન એટલે દર્શન ગુણનું શું કામ છે? એક સામાન્ય પ્રતિભા કે હા કંઈક છે, તો એ નાકથી આપણને કંઈક જુદું લાગ્યું એટલે અચક્ષુ દર્શન થયું, બરાબર. એના પછી નાક ઇન્દ્રિયથી મતિ જ્ઞાન થાય છે, હા કંઈ સુગંધ આવી, ઓલું એક ઇનિશિયલ ગ્લિમ્સ હતું, એના પછી વધારે ડિટેલ્ડ જ્ઞાન થયું. એ ડિટેલ્ડ જ્ઞાન નાકના માધ્યમથી થયું એટલે કહેવાય કે નાકથી જ્ઞાન થયું, બરાબર. હવે એ સુગંધ આવી, બરાબર. હવે એ સુગંધના માધ્યમથી આપણે કોરિલેટ કર્યું કે અરે આવું પરફ્યુમ કોણ લગાવે છે, સમજાય? આવું પરફ્યુમ કોણ લગાવે છે, આ કોણ લગાવે છે, એ વિચાર ક્યાંથી આવ્યો? એ મનના નિમિત્તથી, એ છે ને આપણને સ્મતિ જ્ઞાનથી શુદ્ધ જ્ઞાન થયું, બરાબર. સુગંધ આપણને ઇમ્પલ્સ શું મળી? ખાલી સુગંધ આવી, બરાબર. પણ એના નિમિત્તથી આપણે બીજો કંઈક વિચાર કર્યો તો એને કહેવાય શુદ્ધ જ્ઞાન. હજી મનને નથી લાગ્યો આપણે વચમાં, બરાબર. હવે શુદ્ધ જ્ઞાન થાય કે હા આ કોણ લગાવે છે, પછી એના પરથી આપણે વિચારે ચડી જઈએ, એના પરથી આપણે વિચારે ચડી જઈએ છીએ ને, ત્યારે આ સુગંધ તો કેટલી સરસ છે, આવી મને ભાવ નહીં, ભાવમાં રહેવા દેખાય, પણ એ આપણે જે વિચારે ચડી જઈએ છીએ ને, આ સુગંધ કેટલી સરસ છે, આ સારી છે, આ ખરાબ છે, આ જે ડિસિઝન લીધા ને એ કોણે લીધા? એ મનના નિમિત્તથી જીવના જ્ઞાને લીધા. આ મનનું કામ છે, સારા ખરાબનો નિર્ણય કરવો એ મનનું કામ છે, બરાબર. યસ, મન ઇઝ ડિફરન્ટ ધેન આત્મા. જેવી રીતના આંખ છે ને, જેવી રીતના કાન છે, એવી રીતના મન એક ફિઝિકલ એન્ટિટી છે. બુદ્ધિ એટલે જ્ઞાન, બુદ્ધિ એટલે જ્ઞાનનો સિનોનિમસ છે, પણ મન તો એક જડ વસ્તુ છે, પૂતગલની છે. જેવી રીતના આંખ છે, જેવી રીતના કાન છે, એવું એક ફિઝિકલ મન કરીને ઇન્દ્રિય છે એ બહુ સૂક્ષ્મ છે, એટલે તમે અહીંયા હોય તમે કટ કરો તો કઈ હાથમાં ન આવે, પણ એવું હોય છે. અને જેવી રીતના આંખથી આપણને દેખવાનું જ્ઞાન થાય છે, એવી રીતના મનના નિમિત્તથી વિચારવાનું જ્ઞાન થાય. આપણે વિચાર કરીએ છીએ ને, આપણે સાયન્ટિફિકલી એમ કહીએ કે બ્રેનથી વિચાર થાય છે. સિક્સ્થ સેન્સ પણ નહીં, જે નોર્મલ જે વિચાર ચાલે છે એ સિક્સ સેન્સથી તો અનુમાન થઈ ગયું, એ બધું અલગ થઈ ગયું. આપણે ધાર્મિક રીતે એમ કહે છે કે મનના નિમિત્તથી એવું વિચારવાનું કામ ચાલે છે, બરાબર. હા, જે સંઘની છે એને એવી રીતના વિચારવાનું કામ ચાલે છે. પણ એ વિચારવાનું જે કામ છે, એ વિચારવાનું કામ પણ જનરલી બહારના બહાર દ્રષ્ટિમાં જ ચાલે છે. અથવા તો આત્મા વિશે પણ જે વિચાર ચાલે છે ને, આત્મા શુદ્ધ છે અથવા તો અમૂર્તિક છે, દેખાતો નથી, જ્ઞાનથી ભરેલો છે, આ બધા વિચાર ચાલે છે, મનના નિમિત્તથી ચાલે છે. પણ એના પછી જ્યારે વિચાર બંધ થઈને આત્માનો અનુભવ થાય છે, વિચાર બંધ થઈને આત્માનો અનુભવ થાય છે, એ ટાઈમમાં મનનું કામ પણ બંધ થઈ જાય છે. અને ત્યારે મતિ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાન આત્માનો અનુભવ ડાયરેક્ટ કરે છે. મતિ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાન ડાયરેક્ટ આત્માનો અનુભવ કરે છે વિધાઉટ એની ઇન્દ્રિય. એટલે એ ટાઈમ પર નોર્મલી પરોક્ષ છે, કેમ કે ઇન્દ્રિયને મનથી જાણે છે. પણ આત્માને જાણતી વખતે મતિ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાન પ્રત્યક્ષ જ્ઞાન છે. ફરીથી આપણે પ્રત્યક્ષને પરોક્ષને ફરીથી જોઈએ. પરોક્ષ જ્ઞાન એટલે શું? કે જે જ્ઞાન ઇન્દ્રિય અને મનથી વસ્તુઓને જાણે, ઇનડાયરેક્ટ જ્ઞાન, બરાબર. અને પ્રત્યક્ષ જ્ઞાન એટલે શું? જેવી રીતના કેવડી ભગવાન છે, કેવળ જ્ઞાન છે, રાઈટ. તો સિદ્ધ લોક સિદ્ધશિલા પર બેઠા છે, એમને ત્યાંથી આંખ દ્વારા આપણે દેખાઈએ છીએ. અહીંયા આપણે ક્લાસ ચાલુ છે, એમને જણાય છે કે નહીં? જણાય છે, બરાબર. આપણો ક્લાસ ચાલુ છે, સિદ્ધ ભગવાનને જણાય છે, પણ આંખથી દેખાય છે. એમને કાનથી સંભળાતું હશે કે અહીંયા શું અવાજ ચાલે છે, વાતો ચાલે છે? એમને તો આત્માથી ડાયરેક્ટ જણાય છે, સમજાય ને. એ આત્માથી ડાયરેક્ટ જણાવવું એને કહેવાય પ્રત્યક્ષ જ્ઞાન. એવી જ રીતે અવધિ જ્ઞાન ને મનોપર્યાય જ્ઞાન પણ પ્રત્યક્ષ જ્ઞાન છે. મુનિરાજ બેઠા હોય પોતાના આત્માના ધ્યાનમાં, અને ધ્યાનમાંથી બહાર આવે ને સામે કોઈ બેઠું હોય, તો એના મનમાં શું વિચારો ચાલે છે એ મુનિરાજ ડાયરેક્ટ જાણી શકે છે વિધાઉટ ઓલા એક ઓલા કે એની પહેલા. તો એના મનના વિચારો આંખથી તો દેખાતા નથી, કાનથી સંભળાતા નથી, બરાબર. તો મુનિરાજને પોતાના મનથી બી એમના મનના વિચારો નથી દેખાતા, એ તો આત્માથી ડાયરેક્ટ દેખાય છે, ડાયરેક્ટ જણાય છે. તો એને મનોપર્યાય જ્ઞાન કહેવાય છે, એ પણ ડાયરેક્ટ જ્ઞાન છે. પ્રત્યક્ષ ને પરોક્ષ જ્ઞાન સમજાય છે, પહેલા બેઝિક સમજાય છે. તો નોર્મલી મતિ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાન જે બધા જ જીવોમાં હોય જ છે, એ મતિ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાન આત્માનો અનુભવ કરતી વખતે પ્રત્યક્ષ જ્ઞાન છે. આટલું સમજાયું? આનાથી હવે આગળ વધવું છે, આટલું તો રિવિઝન થયું આપણું. ચાલો હવે આવી જાઓ ચોથી ગાથામાં, પેજ નંબર 104. શું કહે છે? સકલ પ્રત્યક્ષ જ્ઞાનનો મહિમા, અરે સકલ પ્રત્યક્ષ જ્ઞાનનું લક્ષણ અને જ્ઞાનનો મહિમા. જે પહેલી બે લાઈન છે એ સકલ પ્રત્યક્ષ જ્ઞાનનો લક્ષણ છે, એટલે કે કેવળ જ્ઞાનનું લક્ષણ, એ આપણી વાત થઈ ગઈ છે. અને હવે જ્ઞાનનો મહિમા, એની વાત આપણે આજે કરીએ છીએ. જો ગાથા ફરીથી વાંચીએ. સકલ દ્રવ્ય કે ગુણ અનંત પર જાય અનંતા, એટલે કે સકલ દ્રવ્યના અનંત ગુણો અને અનંત પર્યાયો, જાને એકે કાલ પ્રગટ કેવલી ભગવંતા. કેવળી ભગવાન છે એ એક જ કાળમાં પ્રગટ એટલે કે પ્રત્યક્ષ બધું જ જાણે છે, બરાબર. આ વાત આપણી થઈ ગઈ. નીચેની વાત આપણે આજે કરવી છે. જ્ઞાન સમાન આન જગત મે સુખ કો કારણ, ઈહી પરમામૃત જન્મ જરા મૃતિ રોગ નિવારણ. જો શું કે છે? જ્ઞાન સમાન ન આન, ન આન એટલે બીજું કોઈ નહીં, નથિંગ એલ્સ બટ જ્ઞાન, જગતમાં સુખનું કારણ. જગતમાં જ્ઞાન સિવાય બીજું કઈ સુખનું કારણ નથી. ઈહી પરમામૃત, આ પરમ અમૃત છે, અને જન્મ જરા મૃત્યુ રોગને નિવારણ કરનારું છે. સમજાય છે? આપણે કોઈ સિરિયલ જોતા હોઈએ ને ઘરે, ઘરે કોઈ સિરિયલ જોતા હોઈએ, અડધો કલાક પછી પતી જાય, રાઈટ? અને નોર્મલી લોકો એવા પોઈન્ટ પર લાવીને રોકે કે નાવ યુ ક્યુરિયસ કે વોટ ઇઝ નેક્સ્ટ, રાઈટ? હવે એ ક્યુરિયોસિટી જે છે એ સુખ છે કે દુઃખ છે? દુઃખ છે ને. આપણને અંદરથી એન્ઝાયટી રહ્યા કરે કે ભાઈ નેક્સ્ટ એપિસોડમાં શું આવશે, તો દુઃખ છે કે નહીં? એનું સોલ્યુશન શું છે? સિરિયલ જોવું બંધ કરી દેવું, દેટ ઇઝ ધ બેસ્ટ ઇલાજ. પણ અહીંયા શું કેવું છે કે જો આપણને નેક્સ્ટ એપિસોડમાં શું થશે પહેલેથી જ ખબર હોય તો એવું કઈ ક્યુરિયોસિટી કે એવું દુઃખ રહેતું નથી, બરાબર છે? તો એ જ્ઞાનથી દુઃખનું નિવારણ થાય છે કે નહીં? જ્ઞાનથી દુઃખનું નિવારણ થાય છે ને. આ તો ખાલી એક લૌકિક એક્ઝામ્પલ મેં આપ્યું, પણ એકચ્યુઅલી વાત તો કેની કરવી છે કે આપણે અત્યારના આપણી બધી હજારો મુશ્કેલીઓમાં હશું ને, ડેઈલી લાઈફમાં હજારો માથાકૂટ છે, આપણે કંઈક વિચારો ચાલે છે, કંઈક ટેન્શન છે, કંઈક આપણે ઈગરનેસ છે કે કંઈક વધારે મળે, આમ થાય તેમ થાય, કંઈક ટાર્ગેટ અચીવ કરીએ, આ બધી વસ્તુ એકચ્યુઅલી દુઃખનું કારણ છે. આ બધી વસ્તુ એકચ્યુઅલી દુઃખનું કારણ શું કામ છે? કેમ કે એની સામે સુખ કેવું હોય એ આપણને જો અંદાજો પણ આવે ને તો આપણે આને દુઃખમાં એને અકાઉન્ટ કરી શકીએ. જો એમ વિચાર કરો જો આપણે એમ વિચાર કરીએ કે આ કેવલી ભગવાન છે, કેવલી ભગવાનનું કામ શું છે? કેવલી ભગવાનનું કામ શું છે? કેટલા પૈસા અર્ન કરે છે? એમનું એન્યુઅલ સેલરી કેટલી હશે કેવલી ભગવાનની? એમનું કામ શું છે? ખાલી જાણવાનું, બરાબર? પોતાના આત્મામાં લીન છે, આખું જ્ઞાન આત્મા ઉપર છે. કેવળી ભગવાનને રહો દો, એ કોમ્પ્લિકેટેડ છે, કેમ કે કેવળ જ્ઞાનમાં તો બધું જ દેખાય છે. મુનિરાજને લઈએ આપણે, બરાબર, કુનકુંદ આચાર્ય હતા, આખું જ્ઞાનનો ફોકસ આત્મા ઉપર છે. મોક્ષમાં પ્રકાશકમાં કહે છે ને શુદ્ધ ઉપયોગ રૂપ મુનિદશા, એટલે મુનિદશામાં મેઇનલી તો આત્માનો ઉપયોગ જ ચાલે છે. હવે જે થોડો ઘણો ટાઈમ એમને મળે એક્સ્ટ્રા, એમાં શાસ્ત્ર આદિ લખે છે, તો પોતાના આત્મામાં લીન છે, બરાબર. એમને બીજો કાંઈ વિચાર જ નથી આવતો, એમને બીજો કાંઈ વિકલ્પ જ નથી આવતો, તો કેટલા સુખી છે. એમને ટેન્શન છે કે હમણાં જ ઘરે જઈને શું જમવાનું બનાવવાનું છે, એમને કાંઈ ટેન્શન નથી કે રોજ કયું શાક બનાવવું, બરાબર ને? એમને એ ટેન્શન નથી કે કાલે ઓફિસમાં જવાનું છે, આમ કરવાનું, ઘણા બધા ઇમેલ આવ્યા છે, એક્સેટ્રા એક્સેટ્રા. એમને જે કમ્પ્લીટ નિરાકુળતા છે, એ નિરાકુળતા એ સાચું સુખ છે કે એમને હવે બીજું કાંઈ, આપણે કહે ને મગજ પર કાંઈ લોડ જ નથી. આપણા લૌકિક ફ્રેઝિસ પણ એવા વિચિત્ર છે ને બધા, કે એમને કોઈ જાતની કોઈ ઈચ્છા નથી કે હું આને આમ બદલી નાખું, કે આને આમ કરી નાખું, ક્યારે હવે તો બહુ ધર્મમાં ફાટા પડતા જાય છે, ક્યારે હવે લોકો બહુ ક્રિયાકાંડમાં ઘૂસી ગયા છે, એમને કોઈ એવા વિચાર જ નથી આવતા. પોતાના આત્મામાં જ્યારે જીવ લીન થાય છે ને ત્યારે કોઈ જ વસ્તુના કાંઈ વિચાર નથી આવતો. તો એ અવસ્થા કેવું સુખદાયક છે, કેમ કે કેટલી શાંતિ છે, કેટલી નિરાકુરતા છે, સમજાય? એની કમ્પેરિઝનમાં આપણે બધા ભલે આપણે રહેવા ખાવા પર બહુ સુખી છે, એમ કહે ને ભાઈ ખાતા પીતા ઘરના છે સુખી છે, આટલો આમ ફર્સ્ટ ક્લાસ રાજમહેલ જેવું મંદિર છે આપણું, છે ને? પણ એ તો ખાલી પુજલની બધી રચનાઓ છે, અને પુજલની બધી રચનાઓ કાળક્રમે એના ટાઈમે થાય છે આપણા અંદર. હવે સપોઝ આપણે બધા એક જ મંદિરને એન્જોય કરીએ છીએ, બરાબર, આને આપણે યુટિલાઇઝ કરીએ, બધા પોતપોતાની રીતે દર્શન કરે છે, ક્લાસ બેસે છે, પણ તો પણ બધાના અંદરમાં હૃદયમાં કોઈને બહુ શાંતિ છે, કોઈને ઓછી શાંતિ છે, કોઈને બહુ આકુરતા છે, એવા ડિફરન્સીસ હોય છે કે નહીં? એટલે સુખ દુઃખનું કનેક્શન પોતાના અંદરના ભાવો સાથે છે, સમજાય છે? સુખ દુઃખનું કનેક્શન પોતાના અંદરના ભાવો સાથે છે. અને જ્યારે જીવ પોતાના આત્માના અનુભવમાં લીન હોય છે અથવા એના જ્ઞાન એનું જ્ઞાન કરે છે ત્યારે બધા જીવ એમ કહેને કે સમાન છે કે પોતાના આત્માના શાંતિમાં લીન છે. તો અહીંયા જે કહે છે કે જ્ઞાન સમાન ન આન જગત મેં સુખ કો કારણ, એ જ્ઞાન એટલે કયું જ્ઞાન? એ જ્ઞાન એટલે કયું જ્ઞાન? પોતાના આત્માનું સમ્યક જ્ઞાન. જ્યારે જીવ પોતાના આત્મામાં લીન હોય તો એવું જ્ઞાન સિવાય જગતમાં બીજી કોઈ જ વસ્તુ એનાથી ઉત્તમ, એનાથી વધારે સારી નથી. એ નો ઈચ્છા એ
આપણે બધું જ્ઞાન થઈ જાય.
કરેક્ટ.
કે ભાઈ ચલો કાલે એક્સિડન્ટ થવાનું, સમડી ક્લોઝ એટલું સ્ટાર્ટ વાય.
યુ આર રાઈટ.
સી ધ ક્વેશ્ચન ઇઝ ધેટ આઈ કાન્ટ ડુ એનીથિંગ અબાઉટ ઈટ એન્ડ આઈ મારે કઈ ઈચ્છા નથી. જસ્ટ જ્ઞાન પર સે ઇઝ નોટ
કરેક્ટ. આ તો જ્ઞાનની મુખ્યતાથી કહેવાય છે, પણ જ્યારે આત્માનો અનુભવ થાય ત્યારે સમ્યક દર્શન પણ થાય છે ને સમ્યક ચારિત્ર પણ થાય છે. એટલે હું જીવ છું એવો નિર્ણય કરવો એ સમ્યક દર્શન હતું. આ જીવને હું જાણું છું ને આ હું છું એવું જ્ઞાન એ સમ્યક જ્ઞાન છે. અને નો ઈચ્છા નો રાગ દ્વેષ એ બધું સમ્યક ચારિત્ર છે. એટલે એકચ્યુઅલી વાત ચારિત્રની ચાલે છે, પણ કહેવાય છે જ્ઞાનની મુખ્યતાથી બીકોઝ દે આર કન્ટેમ્પરરી. એટલે યુ આર એબ્સોલ્યુટલી કરેક્ટ કે ખાલી જ્ઞાન ઇઝ નોટ યુઝલેસ અને યુઝફુલ, એ સાથે એવા ભાવ હોવા ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હા, બેન નહીં, જ્યારે જ્યારે આત્માનો અનુભવ થાય છે એ ટાઈમની વાત છે ને. આત્માનો અનુભવ થતી વખતે તો ત્રણેય વસ્તુ સાથે જ છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, ત્રણેય સાથે જ થાય છે. અને સમ્યક જ્ઞાન થતા હવે સમ્યક ચારિત્ર પણ આગળ વધે છે. વધતું વધતું આપણને વૈરાગ્ય વધે છે, અંદર આત્માનો અનુભવ વધે છે. જે સંસારી જીવ હોય ને આપણે હવે ક્યારે એ આત્માનો અનુભવ કર્યો નથી, બરાબર. ઓલી મીઠાઈ આપણે ક્યારે ખાધી નથી તો આપણને કોઈ ટેસ્ટ નથી, કાંઈ ખબર નથી. હવે એક વાર મીઠાઈ ખાઈએ અને એમ કહે ને કે એનો ટેસ્ટ લાગે છે આપણને, તો હવે વધારે ને વધારે મન થાય છે કે નહીં ખાવાનું, અને એના ટેસ્ટમાં આપણને આનંદ આવે છે. એવી જ રીતે હવે આત્માના અનુભવનમાં આનંદ આવે છે. એ આનંદ આવતા વધારે ને વધારે અંદર લીન થવાની જીવની પુરુષાર્થ, જીવનો જીવની મહેનત એ ડાયરેક્શનમાં હોય છે. એટલે સમ્યક દર્શન તો પૂરું થઈ ગયું, 0 થી 100% થઈ ગયું, સમ્યક જ્ઞાન બી થઈ ગયું. હવે એ ચારિત્રમાં ધીરે ધીરે વધારો થાય છે. અને એકચ્યુઅલ સુખનું કારણ તો ચારિત્ર છે. આપણે એમ કહીએ ને ચારિત્ર ખલ્લું ધમ્મો, ખરેખર ધર્મ તો ચારિત્ર જ છે. પણ અહીંયા જ્ઞાનની વાત ચાલુ છે ને, આપણું ચેપ્ટર જ્ઞાનનું છે એટલે જ્ઞાનની મુખ્યતાથી છે. તો આખું આ બધું આપણું સુખનું અનુભવન ચાલુ કેવી રીતના થયું? જે ઇનિશિયલ પ્રોસેસ ને મેઇન જે સૂત્રધાર કહીએ ને નાટકનો ઇઝ જ્ઞાન. એટલે અત્યારના એની મુખ્યતાથી વાત કરે છે, સમજાય છે? તો જ્ઞાન સમાન બીજું આ જગતમાં કોઈ જ સુખનું કારણ નથી. આ પરમામૃત, પરમ અમૃત, અમૃત એટલે ખબર છે, અમૃત એટલે મીઠી વસ્તુ. આમ આપણે ટેસ્ટ કરીએ ને તો બહુ ગળી લાગે, એ સાકર કરતા બી વધારે સ્વીટ, એને કહેવાય અમૃત. જંગલ કોઈને મારે અને એને એ અમૃત ખવડાવે ને તો પાછું જીવતો થઈ જાય, એવું. એ વસ્તુ અલગ છે દાદી, પણ કહેવાનો મતલબ કે આ તો ખાલી કોરિલેશન કરે છે કે જેવી રીતના દેટ અમૃત ઇઝ કન્સિડર્ડ લાઈક ધ બેસ્ટ ઇટેબલ થિંગ ઇન ધ વર્લ્ડ, એવી જ રીતે આ જ્ઞાન જે છે એ પરમ અમૃત સમાન છે. દુનિયામાં સૌથી વિશેષ આ વસ્તુ છે. અને એ જન્મ મરણનું નિવારણ, જન્મ જરા, જરા એટલે ઓલ્ડ એજ, અને મૃત્યુ એનું નિવારણ એટલે કે દૂર કરવાનું કારણ છે. જો આવી જાઓ અહીંયા ભાવાર્થ આપણે વાંચીએ. પહેલા બે પોઈન્ટ આપણા થઈ ગયા છે, ખાલી વાંચી લે, પછી થર્ડ પોઈન્ટ પર આપણે ડિસ્કશન કરીએ. જે જ્ઞાન ત્રણ કાળ અને ત્રણ લોક વર્તી સર્વ પદાર્થને અનંત ધર્માત્મક સર્વ દ્રવ્યગુણ પર્યાયને બધી જ વસ્તુને પ્રત્યેક સમયમાં યથાસ્થિત પરિપૂર્ણ રૂપથી સ્પષ્ટ અને એક સાથે જાણે છે તે જ્ઞાનને કેવળ જ્ઞાન કહે છે, જે સકલ પ્રત્યક્ષ જ્ઞાન છે. હમણાં જ મને એક વિચાર આવતો હતો, હમણાં નીચે પૂજા ચાલતી હતી ને ત્યારે, કે આપણે આ પૂજા વાંચતા હોય હા, અને આપણને એકાદ અર્ઘ આવડતો હોય મોઢે, તો આપણને એમ એવું લાગે ને કે અરે મને તો આવડે છે. અને આમ ઘણા બધા લોકો એવા રોજ પૂજા કરતા હોય, રોજ ઈદ ગાતા હોય, અને ઈજ ઓર્ડરમાં આપણે રોજ ગાતા હોય તો યાદ રહી જાય. તો હવે આના પછી આ એટલે આઈકે અંકલ ઈ પણ રહી જાય, પાનો નંબર 8 આ વસ્તુ બરાબર ને, એ પણ આપણને બધું યાદ રહી જાય. તો એટલું યાદ રહે છે એમાં તો આપણને કેટલો અહમ આવે. આ કોનું કામ છે? જ્ઞાનનું કામ. જ્ઞાનની તાકાત છે કે આપણને યાદ રહે. અચ્છા, પેલું નાટક કેટલા લોકોએ જોયું? યુગ પુરુષ જોયું? એમાં જે ઓલા અવધાનના પ્રયોગ દેખાડ્યા જોયા? અવધાન એટલે શું? કે કોઈ પણ એક વસ્તુને માણસ જુએ અને યાદ રહી જાય એમ. તો શ્રીમદજી કેવી રીતના 100 અવધાન કરે છે એ એમાં દેખાડે છે. તો એક જગ્યાએ કોઈ ચેસ રમતું એમની સાથે, તો એક મૂવ કરે અને ધેન હી મૂવ્સ અહેડ. કોઈની સાથે ભાઈ કાર્ડ ગેમ રમવા જાય તો એમાં પણ એક મૂવ કરે અને ધેન હી વિલ મૂવ અહેડ. કોઈ પર્સન કઈ ગણિતના નંબર્સ બોલતો હોય, 2,05,300 વોટેવર મલ્ટીપ્લાઈડ બાય 3,000 સમથિંગ, તો ઈ સાંભળે અને ધેન હી વિલ મૂવ ઓન. પછી કોઈ હજી ચોથું જણ કઈક લેંગ્વેજમાં, અલગ અલગ લેંગ્વેજમાં કઈક વર્ડ્સ બોલતો હોય, અથવા કોઈ પાંચમું જણ કોઈ એક સેન્ટન્સ હોય ને એ સેન્ટન્સના અક્ષરો આડાઅવડા ઓર્ડરમાં બોલતું હોય, આવી રીતના 100 વસ્તુ એક પછી એક ચાલ્યા કરે. અને એને એક બેઝિકલી જ્ઞાનનો પ્રયોગ છે ને, તો એમની યાદ શક્તિ, એમની સ્મૃતિ કેટલી જબરજસ્ત હતી એનું એક્ઝામ્પલ છે. કે આ બધું સાંભળતા જાય ને હી વોક્સ થ્રુ, બીજી જગ્યાએ મૂવ થતા જાય, અને એટ ધી એન્ડ ઓફ 100 પતી જાય, ધેન હી હેઝ ટુ રીકલેક્ટ એવરીથિંગ અને સે ઇટ આઉટ. એટલે પછી ઓલો બધું પતી ગયું, પછી ઓલો ગણિત વાળો પૂછે મારા સમનો આન્સર શું છે, તો તમે આ નંબર કીધા હતા 2,03,500 મલ્ટીપ્લાઇડ બાય 3,000 સમથિંગ, એનો આન્સર છે હા. પછી ઓલો જે અલગ અલગ અક્ષર વાળો હોય તો એના બધા અક્ષર ઈ ઓર્ડરમાં પહેલા કહેવાના, અને પછી તમારું રીઓર્ડર્ડ સેન્ટન્સ છે આ. ઓલા જે ફોરેન લેંગ્વેજમાં જે વર્ડ કીધા હતા એ બધા વર્ડ પાછા કહી દેવાના. આવું એક સાથે 100 વસ્તુ આપણે કરવા જઈએ ને તો 3 કે 5 બી યાદ ન રહે, આઈ ગેરંટી યુ. એટલી વારમાં તો આપણે ગોથા ખાઈ જઈએ, સમજાય ને? એટ સમ પોઈન્ટ ઓફ ટાઈમ જયારે શ્રીમાજીએ નોતા કર્યા ને, તો એની પહેલા કોઈ 8 કર્યા હતા, અને ઇટ વોઝ લાઈક ઓહો 8 વસ્તુ એક સાથે યાદ રાખી, અમેઝિંગ. અને શ્રીમાજી ધેન મૂવ ટુ 100, ધેન સંભળી હમણાં રિસન્ટલી મૂવ ટુ 500. હમણાં કોઈ દેરાવાસી મહારાજ સાહેબ હતા. કહેવાનો મતલબ શું છે કે જ્ઞાનની કેટલી તાકાત છે એ આપણને ખબર પડે છે, કે આપણા બધા જ્ઞાનની આટલી તાકાત છે. એમ નહીં કે ઓલા પર્સનના જ્ઞાનની હતી તો હી ઇઝ ગ્રેટ. ઓલવેઝ છે ને સિચ્યુએશનને પોતા પર લઈને વિચાર કરો કે આ તાકાત મારી છે, અથવા કોઈ બીમારને પણ જુઓ ને તો એમ વિચાર કરો જો આવી હાલત મારી પણ થવાની છે. તો માણસને જીવનમાં હંમેશા એક વૈરાગ્ય રહ્યા કરે. અહીંયા શું કહે છે કે આ કેવડી ભગવાનની તાકાત તો કેટલી છે, કે શ્રીમદજીને તો હજી વોક થ્રુ કરવું પડે, 100 વસ્તુ સાંભળવી પડે, એ સાંભળ્યા પછી એમને ફરીથી પાછી કહેવી પડે, તો કેટલો બધો ટાઈમ ગયો. કેવડી કેવળ જ્ઞાનમાં કેવલી ભગવાનને તો એક જ સમયમાં 100 બધી ખબર છે, જણાય છે, સમજાય છે? કેવળ જ્ઞાનનું કેટલું જ્ઞાન જેનું તમે ક્યારેક વિચાર કરો ને તો કલાકો નીકળી જાય, આપણા ઇમેજિનેશનની બહારની વસ્તુ. એટલું જ્ઞાન દરેક જીવમાં પોસિબલ છે, એ રીતે વિચાર કરો તો આપણને આપણા જીવનું મહત્વ સમજાય છે. આવું મહત્વ સમજાતા બીજી બધી સાંસારિક વસ્તુઓ છે ને એનું મહત્વ ઓછું થાય. હવે ગાડી કઈ લેવી? હોન્ડા સિટી લેવી કે ઓલી ઇટિયોસ લેવી? આમાં આ બેટર છે, ઓલામાં ઓલું બેટર છે. જેને ગાડીનું મહત્વ હોય ને એ ઓલા બધા એનાલિસિસમાં જ રહી જાય, છે કે નહીં? જેને ઘરનું મહત્વ હોય ને આ સોસાયટીમાં આમ છે, આમાં ફલાણું છે, તો એમાં રહી જાય. જેને આત્માનું મહત્વ હોય ને એ આત્માના વિચારોમાં રહી જાય કે આત્મા આમ છે, એમાં આવા ગુણો છે, એમાં આવા ગુણો છે, અને ઓલું બધું એને ગૌણ થાય, સમજાય છે? પછી એમાં આજે શાક કયું બનાવ્યું છે, મીઠું ઓછું છે, મરચું વધારે છે, કાંઈ ફરક નથી પડતો, સમજાય? બેનશ્રીબેન કહેતા હતા ને કે ગુરુદેવ તો રોજ જમે ને તો એવું લાગે જાણે લાકડા ચાવે છે, કે તમે જે બનાવીને આપો વિધાઉટ ઇમોશન કાંઈ તો ખાઈ જાય. રોજનું ફિક્સ ક્વોન્ટિટી, આટલી રોટલી આટલું શાક, કેવો ટેસ્ટ ને બધું કંઈ ડઝન્ટ મેટર. પેટ ભરવાનું છે, આ શરીર માટે ખાવાનું, એવું એ કહેતા હતા કે શરીર માટે રોટલી જવાની હોય તો જાય છે, પૂતગલનું પરિણામ છે, મારું તો એમાં કાંઈ નથી. આપણા બધા આચાર્ય પણ બહુ ગજબના છે, આખા શાસ્ત્ર લખી નાખે પછી છેલ્લે લખે કે આ બધા અક્ષરોનું પરિણામ છે, એટલે બધા અક્ષરો ઓટોમેટિકલી જમા થઈને આવ્યા. આ બધી પેનની ઇન્ક જે હોય ને, વોટ એવર જે ઓલા ત્યારે ઓલા પાનથી લખતા હતા ને, તો એ પૂતગલો એની જાતે એ અક્ષરોના રૂપમાં પરિણમ્યા અને એનાથી આ ગાથાઓ બની અને ગાથાથી આ શાસ્ત્રો બની. એમાં અમૃતચંદ્રનું તો કાંઈ કામ નથી, અમૃતચંદ્ર તો સ્વરૂપમાં ગુપ્ત છે. આપણે આઈ થિંક સમયસારની છેલ્લો કળશ છે, સમયસારનો છેલ્લો કળશ વાંચજો. વર્ણે પદાની, પદે રૂપાની, રૂપે શાસ્ત્રાની, સમથિંગ એવું કંઈક તો છે કે વર્ણથી પદ બન્યા, પદથી શાસ્ત્ર બન્યા, એમાં અમૃતચંદ્રનું કાંઈ નથી. આપણે શું કરીએ છીએ કે કોઈ પણ કામ કરીએ ને, મેં કર્યું, આજો મેં ગાડી કેટલી સરસ ચલાવી, ઓલા રિક્ષાવાળાએ જોઈને ન ચલાવી એટલે ટોકાઈ ગઈ. આપણે ઇમિડિયેટલી કોઈ પર્સન પર નાખી દઈએ, એને પૂતગલનું પરિણામ જ જોતા નથી. જીવનું કામ તો ખાલી જ્ઞાન કરવાનું. હવે જેવું જ્ઞાન મેં કર્યું એવું જ્ઞાન ઓલા રિક્ષાવાળાએ કર્યું. ઓલા ક્રિકેટમાં અહીંથી કેમેરો લગાવે તો આમ દેખાય, ઓલું એજ લાગી છે કે નથી લાગી કે એમ દેખાય, બીજી સાઈડથી લગાવે તો બીજા એંગલનું દેખાય. એવી જ રીતે મને કંઈક જણાયું, ઓલા રિક્ષાવાળાને કંઈક જણાયું. ઠોકવા માટે તો કોઈ બેઠું નથી, કોઈને એવો ઇન્ટરેસ્ટ ન હોય, પણ બાકી જે થાય છે પૂતગલનું પરિણામ. સમજ્યા છે? ચલો આપણે આગળ વાંચીએ. હા, ગુસ્સો કરવો એ તો વસ્તુ અલગ છે, પણ એને આપણે જોવાની દ્રષ્ટિ કેવી હોવી જોઈએ એ વાત છે. આપણે અંદરથી વિચારવાની દ્રષ્ટિ કેવી હોવી જોઈએ? સી ઓનેસ્ટલી છે ને, આપણે રોજ આવીએ છીએ બરાબર, રોજ આપણે ભગવાનના દર્શન કરીએ છીએ બરાબર, આપણે આમ પગે લાગ્યા. હવે આપણા બધાના પણ દર્શન કરવાની સ્ટાઇલમાં ફરક છે કે નહીં? કોઈક આવે છે આવીને પહેલા જ પગે લાગે, કોઈક આવીને પહેલા કંઈક નમોકાર મંત્ર કંઈક સ્તુતિ ઉતી બોલે પછી પગે લાગે છે, કોઈક પ્રદક્ષિણા ફરે છે, કોઈ નથી ફરતું બરાબર, કોઈ આવીને આમ ઘૂંટણીએ બેસે છે, કોઈ આમ કરે છે, એનાથી શું ફરક પડ્યો? ભગવાનના દર્શનના ભાવમાં એનાથી કાંઈ ફરક પડે? તો દર્શન તો એનાથી થાય છે કે આપણા ભાવમાં શું છે, કયો જીવ કેટલી ભક્તિથી ભગવાનના દર્શન કરવા આવે છે ને, એ તમારે રિયલ દર્શન છે. હવે કોઈ હોય બેડ રેસ્ટ પર હોય, અંદર બહુ જ ભક્તિ હોય, આવી ન શકતો હોય, તો એને ત્યાં બેઠા બેઠા ભગવાનના દર્શન છે. સમજાયું? હવે આપણે રોજ નીચે સિમંદર ભગવાનના દર્શન કરીએ છીએ ને, આંખ બંધ કરીએ તો ભગવાન દેખાય છે કે નહીં? દેખાય છે ને? તો ભગવાનના દર્શન તો ભાવોથી થાય છે. એવી જ રીતે આત્માનો અનુભવ છે ને, અંદર આત્માથી થાય છે. એને કયા શાસ્ત્ર વાંચશું, કોના પ્રવચન સાંભળશું, એનાથી નથી થતું. પણ કોને સાંભળવાથી, કોને વાંચવાથી પોતાના આત્માનું સ્વરૂપ ક્લિયર થાય છે એ નિર્ણય કરવો આપણું કામ છે, અને એના પછી એ ડાયરેક્શનમાં આગળ વધવું એ આપણો પુરુષાર્થ. સમજાય? ચાલો સેકન્ડ પોઈન્ટ. દ્રવ્ય ગુણ અને પર્યાયોને કેવડી ભગવાન જાણે છે, પણ એના અપેક્ષિત ધર્મોને જાણી શકતા નથી, એવું માનવું એ અસત્ય છે. હવે કોઈ કેમ માનતું હોય કે કેવડી ભગવાન બધું જ નથી જાણતા, પાર્શિયલ જાણે છે, તો અહીંયા એની અગેન્સ્ટમાં એમ કહે છે, વળી તે અનંતને અથવા માત્ર પોતાના આત્માને જ જાણે છે, પરંતુ સર્વને ન જાણે, એવું માનવું પણ ન્યાયથી વિરુદ્ધ છે. કેવડી ભગવાન તો સર્વજ્ઞ હોવાથી અનેકાંત સ્વરૂપ પ્રત્યેક વસ્તુને પ્રત્યક્ષ જાણે છે. આપણો આજનો પોઈન્ટ તો થર્ડ પોઈન્ટ છે. આ સંસારમાં સમ્યક જ્ઞાન જેવી સુખદાયક અન્ય કોઈ જ વસ્તુ નથી. દરેક જીવ પોતાના આત્માના અનુભવમાં જ્યારે લીન થાય ને, ત્યારે એને જેવું સુખ ઉત્પન્ન થાય છે એના જેવું સુખ દુનિયામાં બીજે ક્યાંય નથી. એટલે નામ તો સમ્યક જ્ઞાનથી આપ્યું છે, પણ વાત એ મોમેન્ટની છે કે એ મોમેન્ટમાં, અથવા કેવલી ભગવાનને તો એ મોમેન્ટ કન્ટિન્યુઅસ છે, કેમકે પોતાના આત્માના અનુભવમાં જ છે. મુનિરાજ છે, એમને ક્ષણે ક્ષણે આવે છે. મુનિરાજ નું કેવું હોય ખબર છે? ઘણાને ખબર હશે, ઘણાને નહીં ખબર. પોતાના આત્માના અનુભવમાં આવે પછી પાછા બહાર આવી જાય, અંદર રહી ન શકે. અંદર અનુભવ કરે, પાછા બહાર આવી જાય, પછી વળી પાછી મહેનત કરે ને પાછા અંદર અનુભવમાં જાય, પાછા બહાર આવી જાય. એટલે એ આપણને દેખાય કે શાસ્ત્ર લખે, પણ શાસ્ત્ર લખતા લખતા વિચાર ચાલુ છે ને. હવે એક વિચાર કહી રહ્યો કે સમય સાત, એટલો શબ્દ લખવો છે, તો સ લખતા કેટલી વાર લાગે? ફ્રેક્શન ઓફ અ સેકન્ડ તો લાગે ને. હવે સ લખવું છે, વિચાર કરતા કેટલી વાર લાગે? એમાં વિચાર તો આખો એક સાથે થઈ ગયો ને, સમયસર લખવું છે. હવે એના પછી સમયસર લખતા લખતા જ્ઞાન શું કરે છે? ત્યારે જ્ઞાન શું કરે છે? તો જ્ઞાન તો આત્માનો અનુભવ કરે છે અને ઓલું લખાય છે, સમજાય છે? મુનિરાજને એવું હોય છે, આપણી સામે ઉભા હોય, આહાર કરતા હોય, આપણી સામે આપણે એમને આહાર આપીએ છીએ ને, આહાર કરે છે, તો આપણને લાગે કે આહાર કરે છે, પણ એ તો પોતાના આત્માના અનુભવમાં છે. મુનિરાજનું એવું છે કે ફ્રેક્શન ઓફ અમુક સેકન્ડ, અંતરપુરતથી વધારે આત્માનો અનુભવ જો ન કરે તો એમનું ગુણસ્થાન પડી જાય. અને એ અંતરપુરતથી વધારે આત્મામાં અનુભવમાં રહે તો શ્રેણી ચડીને કેવળ જ્ઞાન થઈ જાય. એટલે એકદમ એક બાજુ કૂવો, એક બાજુ ખાઈ છે, ખાઈ નથી, એક બાજુ ઉપર છે. પણ એટલે એમની એવી અવસ્થા છે કે ઘડીકમાં આમ છે, ઘડીકમાં આમ છે. કહેવાનો મતલબ શું છે કે એમને આત્માનું સુખ કેટલું હશે, ક્ષણે ક્ષણે અનુભવ કરે છે તો એમને કેટલી નિરાકુરતા હશે ને કેટલું સુખ હશે. આપણને શું લાગે છે? મુનિરાજ જંગલમાં બેઠા છે, કેટલા મચ્છર કરડતા હશે, ઓલું શિયાળ આવીને એમનો પગ ખાય છે તો કેટલું દુઃખ થતું હશે. આપણને એ બહારની બધી વસ્તુ દેખાય, કેટલી ઠંડી છે, કેટલી ગરમી છે. ઓટોમેટિક ને, એમનો પુરુષાર્થ એટલો છે એટલે એવી સિચ્યુએશન ના. કહું છું ને, જરાક પુરુષાર્થ ઢીલો પડે તો પડી જાય, અને જરાક પુરુષાર્થ વધે તો કેવળ જ્ઞાન થઈ જાય. એમનો પુરુષાર્થ એવો જ છે કે ત્યાં આવીને અટક્યા છે, સારો નથી ને ખરાબ નથી, એ લેવલનો છે. આપણા કરતા બહુ જ છે, વધારે છઠ્ઠે સાતમે જૂને છે એમ કહેવાય. અહીંયા વાત શું છે કે સુખનું કમ્પેરિઝન થાય છે. આપણે બધા હવે એમ કમ્પેર કરો કે સોનગઢમાં કોઈ રહેતું હોય, બરાબર? સોનગઢ નહીં, કોઈ પણ ગામડું લઈ લો, જે આપણું પોતપોતાનું ગામડું હોય, ગામડામાં રહેતા હોય, એને સવારના જોબ પર જવાનું કેટલું ટેન્શન છે? કઈ ટેન્શન છે? એને ખબર છે ભાઈ ખેતરે કે જોબ પર જવાનું છે. સવારના ઉઠે છે, ક્યારે અલાર્મ લગાવવો પડે છે એ લોકોને? અલાર્મ લગાવે, નેચરલી ઉઠે એની જાતે, એની દિનચર્યા કરે. ક્યારેક 10 વાગે જાય, ક્યારેક 10:30 જાય, ક્યારેક 9:30 જાય. એને એ વાતનું બ્લડ પ્રેશર છે નથી. આપણને મુંબઈ વાળાને કેટલું ટેન્શન છે ને? તો એ જીવને એ બાબતની આકુરતા નથી, તો એને એટલી તો શાંતિ છે ને આપણા કરતા વધારે, સમજાય? હવે જે સમ્યક દ્રષ્ટિ જીવ છે એને તો ઓલો વિકલ્પ બી નથી, એને એક વિચાર પણ નથી કે મારે ઓફિસ જવાનું. એ અનુભવના ટાઈમ વખતની વાત છે. મારે ઓફિસ જવાનું છે એવો વિચાર જ નથી, હું તો આત્મામાં લઈને જોઉં, સુખી, સમજાય છે? તો એને કેટલું વધારે સુખ છે ઓલા કરતા. એ ગામડામાં જે બેઠો છે એને તો પણ 5 વસ્તુનો વિચાર તો હશે ને, કે આજે ઘરમાં આ કમી છે, મારે લેવા જવાનું છે, આમ જોબ પર જવાનું છે, આ કરવાનું, તે કરવાનું છે. કે 5 વિચારથી ઓલો સમ્યક દ્રષ્ટિજીવ મુક્ત છે તો એને એટલું વધારે સુખ છે. મુનિરાજ સુકામ નગ્ન દિગંબર મુનિરાજ છે, સુકામ એવી રીતના છે. ઘરમાં રહીને મુનિ કેમ ન થઈ શકે? કેમ કે ઘરમાં હોય ને તો જ્યાં સુધી આત્માના અનુભવમાં છે સમ્યક દ્રષ્ટિજીવ ત્યાં સુધી તો સુખ છે, પણ જેમ બહાર આવે ને તો વળી પાછા વિચારો ચાલુ થાય છે. એટલે જેટલા તમારા પઝેશન્સ છે, જેટલા તમારો પરિગ્રહ છે, એટલા વિચારો છે. એટલે મુનિરાજ બુદ્ધિપૂર્વક એ બધું છોડીને જાય છે જંગલમાં, કે હવે મારી પાસે કંઈ છે જ નહીં, તો કોઈના વિચાર જ નથી, સમજાય છે? અને એનાથી આગળ વધતા હવે કેવડી ભગવાનને તો કોઈ બહાર આવવાનો બી પ્રશ્ન જ નથી. એટલે સુખનું મેજરમેન્ટ કેવી રીતના કરવું? પોતાના આત્માના અનુભવમાં જે શાંતિ મળે છે એ રિયલ સુખ છે ને, એ રિયલી વધતું દેખાય છે કે નહીં આપણને? એ વધતું દેખાય છે ને. ઓકે, હવે આપણામાં કોઈ કરોડપતિ હશે, કોઈ લાખપતિ હશે, બરાબર ને, કોઈ મલ્ટી કરોડપતિ હશે, પણ વિચારોના ડિફરન્સમાં બધા સેમ જ છે. કેમ કે જેની પાસે એકચ્યુઅલી જેટલું વધારે પરિગ્રહ એટલી વધારે આકુરતા છે. એટલે મેજરમેન્ટ ક્યાંથી કરવું? કે સમ્યક જ્ઞાનીને જેટલું સુખ છે એટલું સુખ બીજે ક્યાંય નથી. આ સમ્યક જ્ઞાન જન્મ જરા અને મૃત્યુ રૂપી ત્રણ રોગોનો નાશ કરવા માટે ઉત્તમ અમૃત સમાન છે. હવે આ તો સુખની વાત એ મોમેન્ટ પર થઈ, પણ પરંપરાએ હવે એ જીવ ડેફિનેટલી પુરુષાર્થ કરીને પોતાના આત્મામાં વધારે ને વધારે અનુભવ કરીને જશે અને મોક્ષે થશે જ એને. એટલે એને જન્મ જરા અને મૃત્યુનો નાશ થવાનો નિયમ છે જ. આપણે અહીંયા સુધી જોયું, નેક્સ્ટ ગાથા નેક્સ્ટ ટાઈમ જોશું. કોઈને કઈ ક્વેશ્ચન છે? ચાલો જીનવાણી સ્તુતિ.
હે જીનવાણી ભારતી તોહી જપો દિન રે, જો તેરી શરણા ગ્રહે સો પાવે સુખ છે. જીનવાણી કે જ્ઞાન સે સૂજે લોકાલો, સો વાણી મસ્તક નમો સદા દે તુમ.
બોલો જીનવાણી માતનો જય.